અંતર્મુખ થયા વિના આત્મવિચાર ઉગે નહીં. એ સર્વાત્મા હરિને નમસ્કાર કરે છે, આવા આત્મ સ્વરૂપને નમસ્કાર કરે. એની ઓળખાણથી નમસ્કાર કરીએ ત્યારે એ નમસ્કાર આપણને કંઈ ને કંઈ જીવનની અંદર કંઈ સિદ્ધિ આપે. જેને જાણતા નથી એને નમસ્કાર કર્યો છે, એ નમસ્કાર શું ઉગે જીવનમાં? કંઈ ના થાય. પણ એક તત્વને જાણીએ છીએ અને એને નમસ્કાર કરીએ છીએ, હવે એના પ્રત્યેનો કેટલો ભક્તિભાવ, કેટલો આદર, કેટલું સમર્પણ, ત્યારે નમસ્કાર થાય છે. અને નમસ્કાર એ જીવનની અંદર એ પ્રકારનો નમ્રતાનો ભાવ લાવે છે, કેમ કે એના પ્રત્યે શરણાગતિ થાય છે. જેને નમસ્કાર કરીએ તેનું ઓળખાણ કરીએ કે કોને નમસ્કાર કરીએ છીએ. એ કહે છે કે સર્વાત્મા હરિને નમસ્કાર સત સત છે. આ જગતની અંદર એક સતની પ્રાપ્તિને માટે, એક સતની ઉપલબ્ધિ માટે, એક સત શું છે જાણવા માટે આખું દાર્શનિક અધ્યાત્મ શાસ્ત્ર ઉભું થયું છે અને અધ્યાત્મ વિચારની પરિપાટી ઊભી થઈ છે. બધા દર્શનો થયા છે, ગ્રંથો રચાયા છે અને અનેક પ્રકારના પંથ, ઉપપંથ, સંપ્રદાય, સંઘ, સંઘાડા, ગચ્છ, આ બધા જ એક જગતમાં સત શું છે તેની પ્રાપ્તિ માટે છે. સતનો બોધ થાય અને સતની ઉપલબ્ધિ થાય. આ બધો જ ધાર્મિક વ્યવહાર એક સત ઉપર કેન્દ્રિત થયેલો છે કે બધું જ જગતમાં બદલાતું જાય છે તો ભાઈ આમાં સાચું શું? બધું જ નષ્ટ થતું જાય છે તો અવિનાશી શું? બધું જ જો નાશ પામતું હોય તો આ જીવનનો અર્થ શું? કઈ સમજાતું નથી. અગમ નિગમના આ ગણિતની અંદરના જ્યારે ગણિત માંડીએ છીએ ત્યારે એકેય ઉકેલ આવતો નથી. ઇટ લીડ્સ નોવેર. બદલાતું સ્વરૂપ, સંબંધો તૂટી જાય, આટલા જગતની અંદર જીવો આવે વયા જાય, પાછા જગતની અંદર જીવોની અંદર તો પાર વિનાના જગતના જીવો, પાર વિનાનું જગતનું સ્વરૂપ સમયે સમયે બદલાય, કાળ કેવી રીતે બદલાય છે, આ બધા સ્વરૂપો કેવી રીતે બદલાય છે, આ સંબંધ કેવી રીતે બદલાય છે, આ ચિત્ર વિચિત્રતાઓ શા કારણે છે, આ શું છે બધું, આ બધું કેવી રીતે ઉત્પન્ન થઈ જાય છે અને બધું પાછું નાશ થઈ જાય છે, એની અંદર કોઈ રહેનારો, કોઈ જોનારો, કોઈ ભોગવનારો, કોઈ કરનારો કંઈ કંઈ ખરું કે નહીં, આ કેના ધાર્યાથી આ બધું થાય છે? અનેક વિચારો જીવ પોતાની મતિ કલ્પનાથી કરે એટલે મૂંઝાઈ જાય, એને કંઈ ઉકેલ ન મળે. જ્ઞાનીઓએ કહ્યું કે એના બે ભાગ પાડી નાખવાના જગતના, સત અને અસત. અસત છે એ ખોટું છે, અસત છે એ મિથ્યા છે, અસત છે એ ભ્રાંતિ છે, અસત છે એ વિનાશી છે, અસત છે એ અનિત્ય છે, અસત છે એ જ છત્રામણી છે, અસત છે એ જ જીવનો ભ્રમ છે. અને બીજું કહ્યું કે સત છે, આ જગતમાં સત છે, નિત્ય છે, શાશ્વત છે, સનાતન છે, છે જ, કાળની અપેક્ષાએ પણ છે, ગમે ત્યારે પણ તે હતું છે, રહેશે, બધું જ બદલાતું જાય છે, એ છે. આ બધી અનિત્યતા એક નિત્ય તત્વને આધારે છે. જો નિત્ય તત્વ ન હોય તો અનિત્ય એકેય ન હોય, એ ખબર એક આ ગણિત લેવું પડે કે આખું પરિવર્તનશીલ જગત પરિવર્તનશીલ એટલા જ માટે છે કે એક શાશ્વત છે માટે. જો કોઈ શાશ્વત ન હોય તો પરિવર્તનશીલનો કન્સેપ્ટ ક્યાંથી આવે, એનો ખ્યાલ કેવી રીતે બંધાય? બધું જ બદલાતું જાય તો આપણે કેવી રીતે કહીએ કે આ બદલાય? શું કામ બદલાય છે? એ સ્થિર કેમ નહીં? પણ એક સ્થિર છે એટલે બધું બદલાય છે. આ સ્થિર કોણ છે? સત જ્ઞાનીઓએ કહ્યું છે, એકમ સત વિપ્રા બહુધા વદંતિ. ઉપનિષદમાં કહ્યું છે સત એક જ છે, પણ જ્ઞાનીઓ વિદ્વાનો એને બહુવિધ પ્રકારે વર્ણવે છે, પણ એકોયમ બહુશ્યાત રૂપમ, હું તો એક છું પણ અનેક રૂપની અંદર ફેલાયેલો છું, એવું ગીતા ધર્મની અંદર ઉપદેશમાં આવે છે. અનેક પ્રકારની બસ વૈચારિક પરિપાટી, અનેક જ્ઞાનીઓની જુદી જુદી રજૂ કરવાની શૈલી, અનેક પ્રકારની કહેવાનું પોતાને જે અનુભૂતિ થઈ એના પ્રમાણે જે અભિવ્યક્તિ કરી શકા, જે અભિવ્યક્તિના સાધન હતા તેનાથી એણે બધું કહ્યું. જે જેટલે ગયો એટલે એને એનું વર્ણન કર્યું. એકેય વર્ણન ખોટું નથી, પણ હું બે પગથિયા ચડ્યો તો શું વર્ણન કરું? બે પગથિયા જોયું એટલું વર્ણન કરું. કોઈ 10 પગથિયા ચડ્યો તો શું વર્ણન કરે? આહા હા, કેવું બધું છે તો એ 10 વર્ણન કરે. અને કોઈ 25,000 ફૂટ ઊંચે ચડે તો એ કેવું વર્ણન કરે જગતનું બધું વર્ણન? અને કોઈ હાવ ટોચ ઉપર પડી ગયો તો એ કેવું વર્ણન કરે? બધાનું વર્ણન પોતે જે ભૂમિકા સુધી, જે પગથિયા સુધી, જે ઊંચાઈ સુધી પહોંચ્યા છે ત્યાં સુધી એનું વર્ણન પ્રમાણિક છે. વોટ એવર હી હેઝ સીન, હી હેઝ નેરેટેડ. અમે કહ્યું છે કે અમારે ત્યાં એક વિતરાગ ભગવાન થયા. અમારે ત્યાં એવા આત્માઓનો અમે ધર્મ સ્વીકાર્યો છે કે જે ક્યાં પહોંચ્યા છે? ટોચ ઉપર પહોંચ્યા છે. અને એના કારણો કીધા કે જેટલો જીવ વિરક્ત થયો એટલો ઊંચે ચડ્યો. કયો જીવ ઉપર ગયો? ભોગવાળો ગયો કે ત્યાગવાળો ગયો? રાગવાળો ગયો કે ક્ષમતાભાવવાળો ગયો? અશુદ્ધ ગયો કે શુદ્ધ ગયો? કોણ ઉપર કોણ જઈ શકે? ઉન્નતિ કોણ કરી શકે? તો જેની શુદ્ધતા છે તે, જ્યાં સુધી તુંબડા ઉપર માટીનો લેપ હોય ત્યાં સુધી તુંબડું ક્યાં હોય? તો કે પાણીના તળિયે. પછી જેમ જેમ લેપ ઉતરતો જાય એમ તુંબડું 4 ફૂટ ઊંચું આવે, 6 ફૂટ ઊંચું આવે, 8 આવે, જે આવે કેટલું ઊંચું આવે? તો કે માટીનો લેપ જેટલો નીકળી જાય એટલો ઉપર આવે. પણ તરવા ક્યારે મંડે? તો કે જ્યારે સાવ માટીનો લેપ નિર્લેપ થાય ત્યારે તરે. એમ ઊંચો કોણ જાય? જે હલકો થાય. તો હલકો થવામાં કંઈક વસ્તુ આપણી હોય, કાઢી નાખી તો હલકા થાય ને આપણે? આપણે હલકા ક્યારે થાય? તો આપણામાં શું ભર્યું છે? તો આપણે સાદી ભાષામાં શું, કંઈક ભૂસું ભર્યું છે ને મગજમાં, રાય ભરી છે. ભાઈ તારી રાય કાઢી નાખ, તારું ભૂસું કાઢી નાખ. પણ જ્ઞાનીઓ આવા શબ્દો ન વાપર્યો. જ્ઞાનીઓ આપણે લોક જેવા શબ્દો ન વાપરે. જ્ઞાનીઓ એમ કે તારા હૃદયમાં, તારામાં કસાય ભર્યો છે, તારા આત્મામાં કર્મનો મેલ છે, કર્મની મલિનતા છે, કસાયની કાલીમાં છે. અરે ભાઈ તું કસાય કાઢી નાખ, તું કસાય કાઢી નાખ, તું કર્મના મેલને કાઢી નાખ. અને જેમ જેમ એ નીકળશે કસાય અને કર્મ નીકળતા જશે એમ આત્મા કેવો થશે? અરે જ્ઞાનીઓએ શબ્દ સરસ વાપર્યો છે, અઘુરું લઘુ. કેવો થશે? એની સ્વાભાવિક ઉર્ધ્વગતિ, સ્વાભાવિક ઉર્ધ્વગતિ. એ સ્વાભાવિક ઉર્ધ્વગતિની અંદર આત્મા ઉપર ને ઉપર ચડતો જાય. તો સૌથી ટોચ આ 14 રાજલોકની અંદર, ટોચની અંદર સિદ્ધશીલા, સિદ્ધશીલા એ કયો જીવ પહોંચે? રાગ દ્વેષના ભારવારો પહોંચે, વિષય કસાઈના પોટલા લઈને પહોંચાય કે બધું છોડીને પહોંચાય? તો કે ભાઈ જેને વિષય કસાઈ છોડ્યા છે, જેને સંસારના રાગ દ્વેષ છોડ્યા છે, જેણે કર્મની મલિનતાને ખસેડી નાખી છે અને જેણે પોતાના આત્માને શુદ્ધ કર્યો છે, એ આત્મા ટોચ ઉપર પહોંચે છે. અને જે આખા 14 રાજલોકના ટોચ ઉપર પહોંચે છે એ આખા લોકનું દર્શન કરે છે. લોકાલોકનું દર્શન કોણ કરે? તો આપણે કે જેને કેવળ જ્ઞાન થયું એ. પણ ભાઈ કેવળ જ્ઞાન થયું એ કરે ને બીજા ન કરે એનું કારણ શું? તો કે ભાઈ કેવળ જ્ઞાન થયું છે એટલે રાગ દ્વેષ ગયા વિના કેવળ જ્ઞાન પ્રગટે નહીં. અને એને રાગ દ્વેષ ગયા છે એટલે એની સ્થિતિ ક્યાં છે? ઉપર છે. એટલે આખા લોકાલોકને જોઈ રહ્યા છે, યુગપત જોઈ રહ્યા છે, એક સાથે જોઈ રહ્યા છે. આપણે જેમ પાલીતાણાના પહાડ ઉપર જઈએ તો આપણને બધું જ એક સાથે દેખાય કે નહીં? આખું ગામ, આજુબાજુના ગામ, નદી, બીજું ત્રીજું બધું એક સાથે દેખાય. એમાં કંઈ ક્રમ પડે કે પહેલાં આ દેખાણું, પછી આ દેખાણું, પછી આ દેખાણું, પછી આ દેખાણું? એમ જ્ઞાની હોય, કેવળ જ્ઞાનનો મહિમા બતાવ્યો છે કે ભાઈ સૌથી ઊંચો છે એટલે બધું એક સાથે દેખાય. સાદી સીધી વાત, એક 2 ફૂટ હું ઊંચો છું તો હું બધાને જોઉં છું, અને મારાથી 2 ફૂટ તમે નીચા છો તો તમે અમુકને જોઈ શકો ને અમુકને ન જોઈ શકો. આ સીધો સાદો સિદ્ધાંત જગતની અંદર. આ વાતને કિનાર, સાચી કિનાર, તો જેણે આખું જગત જોયું છે એવા કોણે જોયું છે? જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા ભગવાન મહાવીર અમને આમ કહેતા હતા, એમ સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કહે. શું કે સુધર્મા સ્વામી? એ નથી કહેતા કે હું આખા જગતને જોઉં છું, કેમ કે સુધર્માને કેવળ જ્ઞાન થયું નહોતું. જ્યારે જંબુને કહેતા હતા ને ત્યારે એને કેવળ જ્ઞાન નહોતું, પણ એને મહાવીર શું કહેતા હતા એ ખબર છે. તો મહાવીરની ઓળખાણ પેલા જંબુને ખબર પડે કે આ વાત સાચી છે. એટલે જંબુને શું કહે કે જો જેણે જગત આખાનું દર્શન કર્યું છે ને એવા મહાવીર આમ કહેતા હતા, માટે તું મહાવીરની વાતને પ્રમાણિક માન. માટે મહાવીર કહે છે એ વાતને તું તું ગણી લે, કારણ કે મહાવીર કોણ? એ માત્ર મારો દેવ છે, મારો છે, મારા સંપ્રદાયનો છે, હું એનો છું. એ મમત્વ ભાવથી મહાવીર નહીં, જગત આખાનું દર્શન કરનાર મહાવીર. જગત આખાનું દર્શન કોણ કરી શકે કે જે જગતના ટોચ ઉપર બેઠો છે, જગતથી પર થઈને એ ક્યારે જઈ શકે? તો સાવ જે શુદ્ધ થયો છે, આત્મા નિર્મળ ચેતના જેની છે તે જઈ શકે, બીજો ના જઈ શકે. વ્યવહારો સિદ્ધાંતથી ધર્મની સર્વોપરિતા આપણે સમજવી જોઈએ. સત સત છે, પેલા તો કહ્યું કે ભાઈ જે સત છે ને એ તો સત જ છે, એટલે એ સિવાય બીજું કઈ નથી. એમ સત સત જ છે. આપણે કહીએ કે ફલાણા ભાઈ તો એ જો, એના જેવું કોઈ થાય નહીં, જેની કોઈ ઉપમા ન આપી શકાય, જેને કોઈ સાથે સરખામણી ન થઈ શકે, જેની કોઈ રીતે તુલના ન થઈ શકે. કેમ કે તુલના કરવી હોય તો બીજો પદાર્થ પકડવો પડે, અને જે પદાર્થ લેવા જાય અસત, જે ઉપમા આપવા જઈએ તે અસત. હવે શું કરવું? માટે જ્ઞાનીઓએ શબ્દ ભાગ્યો કે સત એ તો સત જ છે. એટલે આપણે કીધું કે તમે કંઈક ઉપમા આપો તો અમને સમજાય, કેમ કે અમે જે જગતમાં જોયું છે કે કેના જેવું, તો અમને તમારે જગતની ચીજ કેવી પડે? ધોળું કેના જેવું? બગલાન પાંખ જેવું, દૂધ જેવું, ચંદ્ર જેવું, અનેક પ્રકારની આપણે ઉપમાથી સમજી છીએ, આપણને શુદ્ધતાનો ખ્યાલ જ નથી આવતો. અને એ જે ઉપમા આપી બધી પાછી અધૂરી છે, એકે પૂરી છે. ઉપમા આપ્યાની જેને તમારા ખરી તે વ્યર આપવાથી નિજ મતી મપાઈ મેં તમાની છે અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નયનિક્ષેપ વ્યાખ્યાની છે. જિનેશ્વરની વાણીને પણ કોઈ ઉપમા આપી શકાતી નથી એમ પરમ કૃપાળુ દેવ કહે છે, જે રોજ આપણે બોલીએ છીએ કે ઉપમા આપવા જતા તો અમે મપાઈ જાય છે. અમે ઉપમા આપ્યાની તમારા ખરી તે વ્યર્થ, આ મનમાં ફાંકો રાખવો એ ખોટો છે કે હું ઉપમા આપી શકું, હું સમજાવી શકું, હું તુલના કરી શકું. અરે ઉપમા દેવા જઈશ તો મતી મપાઈ જશે કે તું કેટલામાં છો અને તારું જ્ઞાન કેટલું અધૂરું છે, ખબર જ નથી તને. મૂળ પદાર્થ એવો તેજસ્વી એવો શુદ્ધ છે ને તું શું ઉપમા આપીશ? આપણું શું ગજું? મપાઈ મેજ મતી મપાઈ મેં માની છે. શ્રીમદ રાજચંદ્ર જેવો સમર્થ પુરુષ કહે છે કે ભાઈ અમારું કામ નહીં હોય, જિનેશ્વરની વાણીને અમે ઉપમા આપી નહીં શકીએ, એમાં તો અમારી મતી મપાઈ જાય. તો શું? એ તો જાણી તેણે જાણી છે. એટલે અહીંયા કહે છે સત સત છે. સાહેબ સમજાતું નથી? તો કે સરળ છે. સત સત છે, સરળ છે. બોલો લ્યો, તમે એક બાજુ કીધું કે સત એ સત, એટલે આપણે એમ જાય કે માયરા આ તો કઈ આમ સમજાય એમ નથી, આ કઈ વાત આપણી મગજમાં બેસાય એમ નથી, કારણ કે કઈ લૌકિક ઉપમા, કોઈ વ્યવહારિક દાખલો, કોઈ વ્યવહારનું સ્વરૂપ આને લાગુ જ નથી પડતું. આ લોકોત્તર વાત છે, આ લૌકિક છે. તો ભગવાન કહે છે એક સરળ છે, સરળ છે, સુગમ છે. બોલો, સત કેવું છે? એક તો સરળ છે, પછી બીજું શું કહે છે? સુગમ છે. આ સરળ અને સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. એટલે સરળ ને સુગમ, સુગમ તો કે એ ક્યાં દૂર હતું? ક્યાંય
સત એ સત જ છે. હવે એને તારે ક્યાં ક્યાં શોધવા જવું? તો કે હિમાલયના ડુંગરા ને જ ચડવાના. એને માટે થઈને તારે કોઈ ખીણમાં નથી જવાનું. અરે સરળ છે, સુગમ છે, પણ સાહેબ આ સરળ ને સુગમ કે જેની તમે કોઈ ઉપમા આપી શકતા નથી, જે અમને સમજાવી શકતા નથી, જેનો કોઈ દાખલો આપતા નથી, જે હાથમાં બતાવતા નથી, જેનું વર્ણન કરતા નથી, એ કેવું? તો કે સરળ અને સુગમ. કારણ? તો કે સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. અરે ગાંડા માણા ભલા ભાઈ, તારા બધી જગ્યાએ તને સત મળ્યું છે, બરાબર, સર્વત્ર. શબ્દ મૂક્યો, શું મૂક્યો? સર્વત્ર. એટલે પછી આ મનુષ્ય લોકમાં જ હોય ને બીજે ન હોય, આ લોકમાં જ હોય ને બીજા લોકમાં ન હોય, ખ્યાલ આવે છે? આ ઘાતકી ખંડમાં હોય, આ ભરતખંડમાં હોય, જંબુ દ્વીપમાં હોય અને બીજે ન હોય, નારકીમાં હોય કે નહીં, સ્વર્ગલોકમાં હોય કે નહીં, બાર દેવલોક, સાત નારકી, તારે બોલવું એટલું બોલ ને. આ સર્વત્રની અંદર એકય વસ્તુ બાકી નહીં. સિદ્ધ શિલામાં હોય કે નહીં? તો કે અને સાતમી નરકમાં? સિદ્ધ શિલામાં પણ હોય અને સાતમી. હવે તું ક્યાં જઈશ બોલ? તો કે આમાંથી ક્યાં કહીશ ને? બધે એની પ્રાપ્તિ. સત સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, દૂર નથી. સત એ દૂર નથી. કૃપાળુદેવે 211માં પત્રમાં કહ્યું હતું, આપણે 18મો ચાલે છે પણ આપણે ભૂલી બહુ જાય, આપણે ભૂલી બહુ જાય. એમાં લખ્યું હતું કે સત એક ઇંચ પણ આપણાથી અસમીપ નથી. એક તસુ શબ્દ મૂક્યો હતો, એક તસુ પણ અસમીપ નથી. એ દૂર નથી છતાં દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે. એ દૂર નથી છતાં દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે. પત્રાંક 211, આપણે 18માં ચાલીએ છીએ. 218માં ભગવાન કહે છે કે સત સત છે, સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. સત છે બીજી લીટી, સત છે કાળથી તેને બાધા નથી. હવે આપણે તો પહેલા વહેલા આ દુનિયામાં હાથ ક્યાં હતો? આ કળિયુગમાં